શબ્દનું અનુસંધાન, એ જ અંતર્મુખતાનું સાધન છે. સુરત જ્યારે શબ્દમાં મળે ત્યારે વૃત્તિઓ શાંત થઈ જતી હોય છે. વૃત્તિઓ શાંત થયા સિવાય શબ્દરૂપ મંત્રમાં એ ભળતી જ નથી, અને વૃત્તિઓને પરમાત્મા સુધી લઈ જવા માટે એને કોઈક આધારરૂપ સાધન શબ્દ એને જોઈએ છે, અને શબ્દ એ જ પરમાત્માના નામનું સ્વરૂપ છે. પરમાત્માનું નામ એ જ શબ્દનું સ્વરૂપ છે, અને આખરે શબ્દ બ્રહ્મની ઉપાસના કરવાની છે, અને એ શબ્દ બ્રહ્મ નાદ બ્રહ્મમાં વિલીન થઈ જાય છે, અને એ નાદ બ્રહ્મ શ્વાસોશ્વાસમાં શ્વાસ પ્રશ્વાસની ક્રિયા વખતે આપોઆપ સાહજિકતાથી ઉઠતો ઓહં સોહંગનો શબ્દ, જેનું અનુસંધાન મન સહિત વૃત્તિઓ વડે કરવાનું છે. સાધન કરતા કરતા એક ઉન્મુનિ અવસ્થા આવે, જ્યારે આપોઆપ વ્યવહારિક વૃત્તિ પ્રવૃત્તિ શાંત થઈ જાય, પોતે સ્વયં સ્થિર થઈને બધી જ વૃત્તિઓ પોતાનામાં જ સમાહિત થઈ જાય, કોઈ પણ બાહ્ય વ્યવહાર પ્રત્યે લગાવ નહીં, એના તરફ ઉદાસીનતા, સતત પોતે પોતાની વૃત્તિઓમાં અને પોતાની વૃત્તિઓને મન સાથે લઈને અંદર બેસાડી. મુનિ સાધતા પાંચ સધાય, મુનિ અવસ્થા પ્રાપ્ત કરીએ સાધક તરીકે તો પાંચ સધાય, અને પાંચ એટલે આ પાંચે ઇન્દ્રિયો, પાંચ ઇન્દ્રિયોના વિષયો. મુનિ સાધતા પાંચ સધાય, અને પાંચે મળી છઠ્ઠાને ઘેર લાવો. મુનિ અવસ્થા વૃત્તિઓ પાંચ ઇન્દ્રિયોની પાંચ વૃત્તિઓ છે, એને સાધીને છઠ્ઠામાં આવો રે. છઠ્ઠું મન છે, મન ષષ્ઠાની ઇન્દ્રિયાણી. પાંચ ઇન્દ્રિયો તો ખરી, શ્રોત્ર સ્પર્શ ઘ્રાણ ચક્ષુ શ્રવણ, આ પાંચ ઇન્દ્રિયો ખરી, પણ મન ષષ્ઠાની ઇન્દ્રિયાણી, ભગવાન કહે મન એ છઠ્ઠી ઇન્દ્રિય છે. તો પાંચે મળી છઠ્ઠાને ઘેર લાવો, મનને પોતાના સ્વસ્વરૂપની અંદર લાવો, અને ત્યાર પછી જઈને સાતમાં સમાવો. પોતાની જે મૂળ અવસ્થા છે, નિસંગ અસંગ માત્ર પરમાત્મા સાથેનો જ એક સંબંધ, એ સાધની અવસ્થા કે નિર્ગુણ બ્રહ્મ જ્યાં ગાડી છે, અને નિર્ગુણ બ્રહ્મનું અનુસંધાન થઈ ગયા પછી સુરતાઓ ત્યાં સુધી સાધની અવસ્થા સુધી પહોંચી ગયા પછી એમાં કોઈ પણ ભેદ રહેતો નથી. આપ આગે તેનું ભેદતા ત્યાં ગાડી ત્રણેયની જુદી જુદી અવસ્થા હતી, એ બધા એક બીજામાં ભળી, બીજો ત્રીજામાં ભળી અને લીન થઈ, માત્ર એક જ રહ્યું. વૃત્તિઓ મનમાં ભળી ગઈ, મન શબ્દમાં ભળી ગયું, અને શબ્દ સ્વરૂપમાં ભળી ગયું, અને એ સ્વરૂપ સાતમી અવસ્થા પ્રાપ્ત કરી લીધી. ષડચક્ર ભેદન પછીથી આ શરીરથી બિલકુલ પર જે પરબ્રહ્મ છે એની સાથેનું અનુસંધાન એ સાતમી અવસ્થા. ત્યાં આગળ કોઈ ભેદ રહેતો નથી સૃષ્ટિનો પણ, અને ત્યાં તો એટલે સુધી ત્યાં સમસ્ત પ્રકૃતિ એ પણ પરમાત્માથી ઉદભવેલી છે. એટલે પ્રકૃતિ રૂપ આ માયા જે છે એ પણ બીજી છે જ નહીં, અલગ નહીં, એમાં જ ભળી અને એમાંથી જ ઉત્પન્ન થઈ. આપ આજે ત્રણે ત્રણ અવસ્થા પણ, ત્રણે ત્રણ ગુણ પણ, ત્રણેયો પણ બધું જ એકમાં જ સમય જાય.
ઓળખી શકશે
છતાં એ સૃષ્ટિની અંદર એ રંગનો ભેદ અંદર છે. એમ પોતે પોતાના સ્વરૂપને પણ પોતાનામાં જ સમાહિત કરી દેવાનું, જેમ અંધ માણસને પ્રજ્ઞા ચક્ષુ છે, જ્ઞાન ચક્ષુ છે, એમ જે તત્વ છે, બ્રહ્મનિષ્ઠા જેને છે એની પાસે તત્વદ્રષ્ટિ છે. એ તત્વદ્રષ્ટિથી સમસ્તમાં માત્ર બ્રહ્મને જ આધાન થયેલું જોશે. આમાં બ્રહ્મ જ છે, અન્ય કાંઈ. આવો જે ભાવ છે એ છે ત્રિગુણાત્મિકા. આ જગત સર્વ એક પરમાત્માની અંદર જ લીન થયેલું છે, એમાંથી જ ઉત્પન્ન થયું. અને એટલા માટે લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું, આપ આગે બિન એકા. પોતાનામાં જ્યાં બધું જ મળી ગયું, ભળી ગયું, પછી કશું જ જુદું રહે. જેમ રસોઈની અંદર બધી ચીજ વસ્તુઓ નાખી, બધા જ મસાલા નાખ્યા, પછી એ એક થઈ ગયો અને એનો સ્વાદ આવ્યો, એનાથી ભૂખ બુજાય. એમ આપણે પણ જે કઈ જોઈએ છે એ બધું જ એક જ પરમાત્માની સૃષ્ટિ છે. અને એક બ્રહ્મદ્રષ્ટિ આવી એટલે જેમ રસોઈમાં બધું ભળી ગયું, બધી વસ્તુઓ, બધા મસાલા, અને એક રસ થયું, એમ જગત આખું પણ બધું જ ભળી જઈને માત્ર એક બ્રહ્મરસ એમાંથી પ્રાપ્ત થશે. અને એ બ્રહ્મરસ જેને ચાખ્યો, લક્ષ સ્વાદિષ્ટ છે, જુદી જુદી વસ્તુ એટલો આનંદ નહીં આપે, પણ જેમ એની મીઠાઈ બની ગઈ એટલું ઘી સારું લાગશે, ઘી ખાડે જ સારી નહીં લાગે, પણ બધું ભેગું કરીને સરસ મજાની મીઠાઈ બનાવી હોય તો એ રુચિકર લાગશે, ખાઈ શકશે, લાડો બનશે, એ સ્વાદિષ્ટ. એમ સર્વમાં બ્રહ્મદ્રષ્ટિ કરી સર્વને એમાં એક જ સ્વરૂપમાં ભેળવી દેવામાં આવે ને તો એમાંથી સ્વાદ આવશે બ્રહ્મ સ્વરૂપ. તો આવી એક અવસ્થા જ્યારે સુરત શબ્દ બંને જ્યારે એક થાય ત્યારે કહે છે કહા કાશ્ય, આશ્ચર્ય વ્યક્ત કરે છે. જ્યારે આપણી વૃત્તિઓ રૂપ સુરતાઓ શબ્દમાં ભળી જાય પછી કહેવાનું જ શું રહ્યું, પૂર્ણ થઈ ગયું, બસ એક માર્ગ આપણને મળી ગયો, પકડાઈ ગયો, ગતિ થઈ ગઈ. સુરત શબ્દ કા દોહો એક હુઆ તબ કહા કહેતે, આ બંને બે થઈ ગયા ને, બસ બંને એક થઈ ગયા, કઈ જ કહેવાનું ના રહ્યું, બસ કઈ કરવાનું ના રહ્યું, બસ આપણે તો મસ્ત મળી ગયું છે. મારે કઈ ચિંતા મને એક આધાર મળી ગયો અને આધારે ચાલીશ, તો મને સાહજિકતાથી મારી ગતિ થયા કરવાની, મારો માર્ગ નિશ્ચિત. તો આવું આશ્ચર્ય અને આવી નિશ્ચિંતતા એક હોય, અબ કહેવાનું મારે કહેવાનું છે જ, મારે જે તોફાનોની સાથે લડવું પડતું હતું મન મનના તોફાન સાથે, હવે મનની આંધી તોફાન આવવાનું જ, ઉઠવાનું જ નથી, કારણ મન બાંધા એ કહી મનને બાંધી દીધું છે, એ પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપની, અને જે જ્યાં હોય ત્યાં એનું મન અને પાણી બંનેનો સ્વભાવ, પાણીને જેમાં પાણી જેમાં ભળશે એના જેવું થઈ જશે, કાદવમાં ભળશે કાદવ જેવું થશે, અમૃતમાં ભળશે તો અમૃત જેવું થશે, જે રંગમાં ભળશે એવો રંગ લાગશે. એમ મન પણ જેમાં ભળશે એવો જ સંગ રંગ એને લાગવાનો. બ્રહ્મમાં ભળતા સિવાય જરાય વાર નહીં લાગે, પણ જ્યારે મન તૈયાર હશે આવી એક અવસ્થા, સુરત અને શબ્દ, અને એમાંથી ઉત્પન્ન થયેલી એક સમજણની શક્તિ, એ માણસને એના જીવનમાં નિરાંત આપી દે છે. પણ વૃત્તિઓને શબ્દમાં પકડાવી જોઈએ અને શબ્દને સુરતની ઉપર પકડ હોય, બંને પરસ્પર જેમ બંને એકબીજાના આમ આંકડાથી છૂટે નહીં, પકડાઈ રહે, એમ સુરત અને શબ્દ બંને એવા મજબૂત રીતે પકડાઈ રહેવા જોઈએ કે જેના સ્વરૂપે એને એક એક શક્તિ મળે, છૂટા પડી શકે નહીં. મન વૃત્તિઓને ખેંચે આંકડાથી, અને મન ભરાયું હોય શબ્દમાં તો શબ્દ મનને ખેંચે, અને મન વૃત્તિઓ સુરતાને ખેંચે. આમ એક શક્તિ બની અને બધા જ પરસ્પર જોડાઈ ગયા એકબીજાની સાથે. કહા કહેતે હો એક હુઆ તબ, બધા એકબીજાની સાથે જોડાઈ ગયા, સંકળાઈ ગયા, પછી છૂટવાનું નથી. એકના બળથી બીજું, બીજાના સંબંધથી ત્રીજું, ચાલ્યા જ કરવાનું. તો હવે એમાં પછી કઈ કહેવાનું રહેતું નથી. જે પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી એ પ્રાપ્ત થઈ ગયું, સ્થિરતા મળી ગઈ. સમજ્યા? સ્થિરતા મળી ગઈ એટલે ઠેકાણું પણ મળી ગયું, અને ઠેકાણું મળે એટલે ઠામ પણ મળી. આવી અવસ્થા પ્રાપ્ત, આવી નિર્મળ દશા, નિર્ભય થઈને ફરી ઠેકાણે બેઠા ધન્ય લક્ષ્મી. સ્વયં સદગુરુદેવ શિષ્યને કહેતા હોય, હે શિષ્ય ધન્ય થયો, આવી નિર્મળ દશા પ્રાપ્ત થઈ ને ક્યાં ફરીને ઠીક ઠેકાણે બેઠા. તો આપણે એટલું જ કહીએ, મહારાજ આપ ફરીને ઠીક ઠેકાણે બેઠા છો તો આપની સેવામાં રાખજો. આપની એ ઠરેલાની, ઠીક થયેલાની અવસ્થાના દર્શન તો અમને થશે, અને દર્શન થશે એટલે એ અવસ્થાનો પ્રસાદે અમને મળશે. આવી નિર્મળ દશા, એવી નિર્મળ દશાનું દર્શન થતા આપણને પણ એનો ભાવ વધારે કઈ નહીં. મહારાજ એ આપની અવસ્થા આપની પાસે રાખો, ન મળે તો કઈ વાંધો નહીં, પણ એ અવસ્થા રૂપ આપ છો, આપની સેવામાં અમને લઈ જશો, રોજ એ અવસ્થાના દર્શન કરે. આજે આપ આજે વૃત્તિઓ એકદમ શાંત થઈ જાય, ફરી જાય, નિર્મળ થઈ જાય, કોઈ પણ અન્ય ભાવ એમાંથી જાગૃત થાય જ નહીં. અને શાંતિ એટલે પરમ શાંતિ, કોઈ પણ ઉપાધિ સહેજ પણ વ્યથા કે વ્યાધિનું નામ નિશાન ના પાડે, દુઃખ કે અશાંતિ ત્યાં આગળ નજીક આવી જ ના શકે. ખૂબ ઠંડી લાગતી હોય, બધું પહેરી બરાબર બેઠા હોય, ઠંડી નજીક આવી શકવાની નથી. ખૂબ ગરમી પડતી હોય પણ વાતાનુકૂલમાં બેસી ગયા હોય, ગરમી આપણને ઘટી કરી શકવાની. એમ એક ઠરીને અવસ્થા જ્યારે સાધક પોતાના જીવનમાં મેળવી લે, પ્રાપ્ત કરી લે, ત્યારે એને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત થયું, પૂર્ણ થયું, એના જીવનનું ધ્યેય પરિપૂર્ણ થયું. જન્મ્યો, આ જગતમાં જીવ્યો, આવ્યો, જાઉં છું, હવે કંઈ સિદ્ધ કરીને જાઉં, કંઈક લઈને જાઉં. આવા સાધકને પોતાના સ્વસ્વરૂપને, પોતાના સ્વસ્વરૂપનું દર્શન મળે છે, સ્વસ્વરૂપનું જ્ઞાન મળે છે, ભલે જગતની પ્રતિષ્ઠા ન મળે, જગતનો વૈભવ કે સત્તા નહીં મળે, એ ગરીબ જ છે, કદાચ ભિક્ષા માગીને ખાતો હોય છે અને શરીર ઉપર એક લુગડું પહેરાને એક વર્ષ પોતાની બ્રહ્મનિષ્ઠા ની અંદર મસ્ત શાંત છે, સુખી છે, નિર્ભય છે, ઉપાધિ રહિત છે, કે કોઈ વસ્તુ સાચું નથી. અને ગુરુ મહારાજ પણ શિષ્યને શાંતિ આપશે, સ્વરૂપ આપશે, પણ ભોગ નહીં આપે, ભૌતિકતા નહીં આપે, ભગવાનને અપાવશે, ભગવાનને ભેટ આપશે. સદગુરુ એ છે કે સત શિષ્યને, સુપાત્ર શિષ્યને એના સ્વસ્વરૂપનું અનુસંધાન કરાવી આપી એનું દર્શન. ભૌતિકતાના ભોગ દૂર નહીં. અને જે આ માર્ગે ગયો છે અને જેને સ્વસ્વરૂપ પ્રાપ્ત થયું છે, એની આજુબાજુ વૈભવ નહીં હોય, ભોગ નહીં હોય, સંપત્તિ નહીં હોય, પરિવાર કોણ? શરીર મારું પરિવાર, અને શરીર પરિવાર એકલું નથી, પાંચ ભૂત જોડે બેઠેલા આત્માની સાથે. એટલે આત્મા કહે છે, પોતાનું સ્વસ્વરૂપ કહે છે, આ શરીર એ મારો પરિવાર. આમ પોતે અસંગ બની જાય, આત્મ સ્વરૂપ પ્રાપ્ત થયા, બધું જ પોતામાં છે અને છતાંય પોતે સર્વથી અલિપ્ત, સમસ્ત સૃષ્ટિમાં ઈશ્વર વ્યાપ્ત છે, પરબ્રહ્મનું તત્વ સર્વત્ર છે, વ્યાપ્ત છે, સૂક્ષ્મ છે, છતાંય એ સર્વથી પોતે અસંગ છે. એવી અવસ્થા આપણે પણ આ શરીરમાં રહેતા રહેવા હોય છતાં એને સિદ્ધ કરવાની સાધન છે. અને એ અવસ્થા મન દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્ત થઈ જાય, પછી કોઈ પણ જાતનું દુઃખ ઉપાધિ એને ક્યારેય સ્પર્શી નહીં. આપોઆપ જો પછી તમે તમારા સ્વરૂપને જોયા જ કરશો. અવસ્થા તમારી સતત એક જ બની રહેશે. એમાં એ તદરૂપતા, એ બ્રાહ્મી અવસ્થા, એને એમાં પોતે ભળી જઈને એ પોતે સ્વયં છે એવા દ્રઢ સંકલ્પ, દ્રઢ ભાવ એની અંદર પોતાની અવસ્થાને, પોતાનું ઠેકાણું સ્થિર કરી દે, નિર્ભય બની જાય. ભગવાન સ્વયં છે, એને કોઈનો ભય નથી લાગતો, એનાથી કોઈ બીજું બીજું નથી, નિર્ભય. વાતો કરવી એ અસંભવ, કારણ સ્વરૂપ છે પોતાનું એ અનુભવી શકાય છે, કહી શકાય છે. ઉપલબ્ધ થતી ગયું બ્રહ્મ.